એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્રની આ ખાસ જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તક પર વાત કરવા જઈ રહ્યા છીએ જેણે એક સમયે દુનિયાને બદલી નાખનાર કંપનીની અંદરની રસપ્રદ કહાણી રજૂ કરી હતી. ડેવિડ કિર્કપેટ્રિકનું 2010નું પુસ્તક ધ ફેસબુક ઇફેક્ટ.
હા બરાબર, આ પુસ્તક છે ને એ આપણને માર્ક ઝુકરબર્ગ અને ફેસબુકની પેલી શરૂઆતની સફર પર લઈ જાય છે. કેવી તોફાની, રોમાંચક અને ક્યારેક વિવાદાસ્પદ પણ. કેવી રીતે હાર્વર્ડના એક ડોર્મ રૂમમાંથી શરૂ થયેલી વેબસાઇટ જોતજોતામાં આખી દુનિયાને જોડવાનો એક શક્તિશાળી માધ્યમ બની ગઈ, એની આખી વાત છે આમાં.
અને માર્ક ઝુકરબર્ગ પોતે, આજે તો આપણે એમને મેટાના સહસ્થાપક અને સીઈઓ તરીકે ઓળખીએ છીએ, પણ એમનો પ્રભાવ લગભગ છેલ્લા 2 દાયકાથી આપણે કેવી રીતે વાત કરીએ છીએ, માહિતીની આપલે કરીએ છીએ, એના પર જબરદસ્ત રહ્યો છે.
કાંઈ કે સુવર્ણ યુગમાં લખાયું હતું 2010ની આસપાસ, ત્યારે ફેસબુક પાસે લગભગ 50 કરોડ યુઝર્સ હતા અને લોકો એને મોટે ભાગે ખૂબ પોઝિટિવ રીતે જોતા હતા.
હા, એટલે પછી જે બધા વિવાદો થયા, ડેટા સ્કેન્ડલ, ચૂંટણીમાં દખલગીરીના આરોપ.
બરાબર, એ બધું આ પુસ્તક લખાયા પછીની વાત છે. એટલે આ પુસ્તક આપણને એ સમયમાં લઈ જાય છે જ્યારે ફેસબુક એક નવી ક્રાંતિ જેવું લાગતું હતું, એક અલગ જ દુનિયા હતી ત્યારે.
તો ચાલો આ પુસ્તકના આધારે જ ઝકરબર્ગ અને ફેસબુકની એ શરૂઆતની ગાથામાં ઊંડા ઉતરીએ. એમની શરૂઆત ક્યાંથી થઈ, એમનું બાળપણ કેવું હતું?
એમની શરૂઆત થઈ ન્યૂયોર્કના ડોબ્સ ફેરી નામના એક નાનકડા શહેરમાં. એમના પિતા ડેન્ટિસ્ટ હતા અને માતા મનોચિકિત્સક, એટલે ઘરમાં બૌદ્ધિક વાતાવરણ તો હતું જ એમ કહી શકાય. અને ટેકનોલોજીમાં રસ એ તો બહુ નાની ઉંમરથી. એમના પિતાએ જ એમને અટારી બેસિક શીખવ્યું હતું.
અચ્છા.
અને પછી તો પ્રોગ્રામિંગ શીખવા માટે એક પ્રાઇવેટ ટ્યુટર પણ રાખેલા.
અને નાનપણમાં જ એમણે કંઈક બનાવ્યું પણ હતું ખરું ને, પેલું મેસેજિંગ સિસ્ટમ જેવું?
હા બરાબર, ઝકનેટ નામનો એક પ્રોગ્રામ બનાવેલો એમના પિતાના ડેન્ટલ ક્લિનિક માટે. ઓફિસના કમ્પ્યુટર્સ વચ્ચે મેસેજ મોકલી શકાય એના માટે. કદાચ ટેકનોલોજીથી લોકોને જોડવાનો આ એમનો પહેલો નાનકડો પ્રયોગ હતો.
પછી શિક્ષણ માટે ફિલિપ્સ એક્સેટર એકેડમી ગયા, જે ઘણી પ્રતિષ્ઠિત બોર્ડિંગ સ્કૂલ ગણાય છે. ત્યાં પણ આ પ્રોગ્રામિંગનો શોખ ચાલુ જ રહ્યો છે?
બિલકુલ ચાલુ રહ્યો છે. ત્યાં જ એમણે એમના મિત્ર એડમ ડિએન્જેલો સાથે મળીને સિનેપ્સ મ્યુઝિક પ્લેયર બનાવ્યો. એ એક સ્માર્ટ મ્યુઝિક પ્લેયર હતું જે તમારી મ્યુઝિક ટેસ્ટ શીખીને ગીતો સજેસ્ટ કરે. એ જમાનામાં એઆઈ જેવું કંઈક.
વાહ, એટલે હાઈસ્કૂલમાં જ આટલું એડવાન્સ. અને સાંભળ્યું છે કે મોટી કંપનીઓએ એને ખરીદવામાં રસ પણ બતાવ્યો હતો.
હા, માઇક્રોસોફ્ટ અને એઓએલ જેવી કંપનીઓએ લાખો ડોલરની ઓફર પણ કરી હતી. પણ જુઓ એમણે શું કર્યું.
શું કર્યું?
એમણે એ ઓફર ઠુકરાવી દીધી. સોફ્ટવેર ફ્રીમાં ઓનલાઈન મૂકી દીધું અને પોતે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણવા જતા રહ્યા. આ બતાવે છે કે શરૂઆતથી જ એમને પૈસા કરતાં કંઈક નવું બનાવવામાં અને એને લોકો સાથે શેર કરવામાં વધારે રસ હતો.
ખરેખર આ વાત નોંધપાત્ર કહેવાય. પછી 2002માં હાર્વર્ડ પહોંચ્યા, કમ્પ્યુટર સાયન્સ અને મનોવિજ્ઞાન. ત્યાં એમનો અનુભવ કેવો રહ્યો? શું એ ત્યાં બહુ ભળી ગયા?
ના, એવું તો નહોતું. પુસ્તક કહે છે કે એમને ત્યાં થોડું આઉટસાઇડર જેવું લાગતું હતું, સામાજિક રીતે થોડા અલગ રહેતા. અને કદાચ આ જ અનુભવમાંથી 2003માં પેલો કુખ્યાત ફેસમેશ કાંડ થયો.
હા હા, ફેસમેશ. એમાં તો એમણે યુનિવર્સિટીના સર્વર હેક કરીને સ્ટુડન્ટના ફોટા લીધા હતા અને
એક વેબસાઇટ બનાવી જ્યાં લોકો 2 ફોટા સરખાવીને કોણ વધુ હોટ છે એના પર વોટિંગ કરે. સ્વાભાવિક રીતે જ મોટો હોબાળો રચી ગયો.
યુનિવર્સિટીમાંથી લગભગ કાઢી મૂકવાની નોબત આવી હતી ને?
બરાબર. પણ આ આખા કાંડમાંથી એ 2 મોટી વાત શીખ્યા. એક, કે લોકોને આવી ઓનલાઈન સોશિયલ વસ્તુઓમાં જબરદસ્ત રસ છે. અને બીજું, અને આ બહુ મહત્વનું હતું, કે લોકોની પ્રાઇવસી, એમની અંગતતા એ કેટલી નાજુક અને અગત્યની છે, એની સાથે રમત ન કરાય.
અને આ ફેસમેશના અનુભવ પછી તરત જ ફેબ્રુઆરી 2004માં એમણે લોન્ચ કર્યું ધ ફેસબુક, એમના ડોમરૂમમાંથી જ. એ વખતે એમની સાથે કોણ કોણ હતું?
મુખ્યત્વે ડસ્ટિન મોસ્કોવિચ, ક્રિસ હ્યુજેસ અને એડ્યુઆર્ડો સેવરિન. અને આ વખતે ફેસમેશની ભૂલમાંથી શીખીને એમણે એ વાત પર ભાર મૂક્યો કે લોકો પોતાના સાચા નામ વાપરે અને યુનિવર્સિટીની ઈમેલ આઈડીથી જ લોગિન થાય. આનાથી પ્લેટફોર્મ પર એક પ્રમાણિકતા અને વિશ્વાસનું વાતાવરણ બન્યું.
જે ફેસમેશમાં નહોતું?
બિલકુલ. અને પછી તો એની ગ્રોથ જુઓ. પહેલા હાર્વર્ડમાં, પછી બીજી આઈવી લીગ યુનિવર્સિટીઓમાં, અને પછી તો
આખા અમેરિકાની કોલેજોમાં ધૂમ મચાવી દીધી.
હા, જોત જોતામાં.
અને પછી 2004ના ઉનાળામાં એક મોટો નિર્ણય લીધો, હાર્વર્ડ છોડીને કેલિફોર્નિયા પાલોઆલ્ટો જવાનો. આ પગલું કેટલું નિર્ણાયક સાબિત થયું?
ઓ, ખૂબ જ. આ એક ટર્નિંગ પોઈન્ટ હતો. આનાથી ફેસબુક ખાલી એક કોલેજનો શોખ ન રહેતા સિલિકોન વેલીનું એક ગંભીર મહત્વાકાંક્ષી સ્ટાર્ટઅપ બની ગયું, શૈક્ષણિક દુનિયામાંથી સીધા ટેક ઇન્ડસ્ટ્રીના કેન્દ્રમાં.
અને ત્યાં જ એમની મુલાકાત શોન પાર્કર સાથે થઈ, નહીં પેલો નેપસ્ટર વાળો?
હા, એ જ. શોન પાર્કર એ સમયે ટેક વર્લ્ડમાં મોટું નામ હતું. એમણે ઝકરબર્ગને મોટી લીગમાં રમવા માટે તૈયાર કર્યા. એમણે જ કહ્યું કે નામમાંથી ધ કાઢી નાખો, ખાલી ફેસબુક રાખો, એ વધુ કૂલ લાગશે. એમણે ઝકરબર્ગને ગ્લોબલ વિઝન આપ્યો.
અને ફંડિંગનું શું? પૈસા ક્યાંથી આવ્યા?
ત્યાં જ એમની મુલાકાત પીટર થીલ સાથે થઈ, જે પેપાલના સહસ્થાપક હતા. થીલે ફેસબુકની પોટેન્શિયલ જોઈ અને $5,00,000નું પહેલું મોટું સીડ ઇન્વેસ્ટમેન્ટ કર્યું. આનાથી કંપનીને જરૂરી ઓક્સિજન મળ્યો.
અને પછી 2006માં પેલી યાહુની ઓફર આવી, $1,00,000,000. એ સમયે તો ફેસબુક નફો પણ નહોતું કરતું. આ તો કલ્પનીય રકમ કહેવાય.
એમનું કહેવું હતું કે આપણે અહીં કંઈક મોટું બનાવવા આવ્યા છીએ. ફેસબુક દુનિયાને જોડવા માટે છે અને અમારું કામ હજી શરૂ જ થયું છે. એમણે ટૂંકા ગાળાના અબજો ડોલરના ફાયદા કરતા કંપનીના લાંબા ગાળાના મિશનને પસંદ કર્યો. આ એક બહુ જ હિંમત ભર્યો નિર્ણય હતો.
અને એ જ અરસામાં પેલો વિંકિલેવોઝ ભાઈઓ સાથેનો કોર્ટ કેસ પણ ચાલી રહ્યો હતો ને, આઈડિયા ચોરીનો આરોપ હતો.
હા, એ પણ એક મોટો પડકાર હતો. એક તરફ કાનૂની લડાઈ, બીજી તરફ કંપની વેચવાનું જબરદસ્ત દબાણ, અને છતાં 22 વર્ષની ઉંમરે આટલી સ્પષ્ટતા અને દ્રઢતા ખરેખર અસાધારણ કહેવાય.
બિલકુલ. અને આ નિર્ણય પછી ફેસબુકની ગતિ અટકી નહીં પણ વધી. 2010 સુધીમાં તો બીજા ઘણા મોટા ફેરફારો અને સિદ્ધિઓ હાંસલ કરી લીધી હતી.
ચોક્કસ. જેમ કે સપ્ટેમ્બર 2006માં ન્યૂઝ ફીડ આવ્યું. આજે તો આપણને લાગે કે ન્યૂઝ ફીડ વગર ફેસબુક શું, પણ ત્યારે
તો બહુ વિરોધ થયો હતો, ખરું ને? લોકોએ બહુ બૂમાબૂમ કરેલી.
ભયંકર વિરોધ. લોકો એને સ્ટોકર ફીડ કહેતા હતા, કે ફેસબુક અમારા મિત્રોની જાસૂસી કરે છે. હજારો લોકોએ ઓનલાઈન પિટિશન સાઈન કરી, ગ્રુપ્સ બનાવ્યા વિરોધમાં. પણ ઝકરબર્ગે શું જોયું?
શું?
એમણે ડેટા જોયું. લોકો ભલે ફરિયાદ કરતા હતા, પણ હકીકતમાં તેઓ પ્લેટફોર્મ પર પહેલા કરતા વધુ સમય પસાર કરી રહ્યા હતા. એન્ગેજમેન્ટ વધી ગયું હતું, એટલે એમણે નિર્ણય કર્યો કે આ ફીચર રહેશે. હા, થોડા પ્રાઇવસી કંટ્રોલ્સ ઉમેર્યા, લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ ફીચર હટાવ્યું નહીં. અને આખરે એ જ ફેસબુકનો મુખ્ય આધાર બની ગયો.
આ બતાવે છે કે એમનો ડેટા પર કેટલો ભરોસો હતો. લોકોની લાગણી કરતા વપરાશકર્તાઓના વર્તન પર વધુ ધ્યાન આપ્યો. પછી બીજું શું મહત્વનું આવ્યું?
2007માં ફેસબુક પ્લેટફોર્મ લોન્ચ કર્યું. આનાથી એમણે ફેસબુકને બહારના ડેવલપર્સ માટે ખુલી નાખ્યું. એટલે કે કોઈ પણ ફેસબુક માટે એપ્લિકેશન્સ, ગેમ્સ, ક્વિઝ, બીજી યુટિલિટીઝ બનાવી શકે. આ એક મોટો કદમ હતો. ફેસબુક ખાલી સોશિયલ નેટવર્ક ન રહેતા એક આખું ઇકોસિસ્ટમ, એક પ્લેટફોર્મ બની ગયું.
અને 2008માં શેરિલ સેન્ડબર્ગ જોડાયા. એ ગૂગલમાંથી આવેલા ને, એમની ભૂમિકા શું રહી?
શેરિલ સેન્ડબર્ગ COO એટલે કે ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે જોડાયા. એ ગૂગલમાં જાહેરાતનું મોડલ બનાવવામાં એક્સપર્ટ હતા. એમનું મુખ્ય કામ ફેસબુક માટે એક મજબૂત, સ્કેલેબલ બિઝનેસ મોડલ બનાવવાનું હતું, ખાસ કરીને જાહેરાતો થકી આવક ઊભી કરવાનું. તેઓ આવ્યા પછી ઝકરબર્ગ પ્રોડક્ટ અને ટેકનોલોજી પર વધુ ધ્યાન આપી શક્યા, જ્યારે શેરિલે બિઝનેસ અને ઓપરેશન સંભાળ્યું. આ જોડી બહુ સફળ રહી.
અને આ બધાના પરિણામે 2010 સુધીમાં ફેસબુક 50 કરોડ યુઝર સુધી પહોંચી ગયું.
હા, 50 કરોડ. અને ખાલી આંકડો જ નહીં, એનો પ્રભાવ પણ દેખાવા માંડ્યો હતો દુનિયાભરમાં. તમે જોવો તો કોલંબિયામાં લાખો લોકોએ ફેસબુક દ્વારા વિરોધ પ્રદર્શનો ઓર્ગેનાઇઝ કર્યા. ઇજિપ્ત જેવા દેશોમાં એક્ટિવિસ્ટો એનો ઉપયોગ કરીને માહિતી ફેલાવવા લાગ્યા હતા.
એટલે કે ફેસબુક હવે ખાલી મિત્રો સાથે ફોટા શેર કરવાની જગ્યા નહોતી રહી, એ એક સામાજિક અને રાજકીય સાધન પણ બની રહ્યું હતું.
તો કિર્ક પેટ્રિકના પુસ્તક મુજબ આ બધી સફળતા અને ઝડપી વૃદ્ધિ પાછળ ઝકરબર્ગની મૂળભૂત વિચારસરણી, એમની ફિલોસોફી શું હતી? 2010ના એ તબક્કે એ કયા સિદ્ધાંતો પર કામ કરતા હતા?
કિર્કપેટ્રિક એને હેકર એથોસ કહે છે, મતલબ હેકર જેવી વિચારવાની રીત. એમાં મુખ્યત્વે ચાર બાબતો પર ભાર હતો. પહેલું, રેડિકલ ટ્રાન્સપરન્સી, એટલે કે બને તેટલું ખુલ્લું રાખો, વધુને વધુ માહિતી શેર કરો. એમની માન્યતા હતી કે જેટલી વધુ પારદર્શિતા હશે તેટલી દુનિયા સારી બનશે. પ્રાઇવસીને તેઓ કોઈ સ્થિર વસ્તુ નહીં પણ સમય સાથે બદલાતો એક સામાજિક ખ્યાલ માનતા હતા.
આ વિચાર થોડો ચર્ચાસ્પદ લાગે કે બધું જ ખુલ્લું રાખવાથી હંમેશા ફાયદો જ થાય.
ચોક્કસ. અને પછીથી આના પર બહુ જ ડિબેટ થઈ છે, પણ 2010માં આ એમનો કોર બિલીફ હતો. બીજો સિદ્ધાંત હતો કે કનેક્શન એ મૂળભૂત રીતે સારું છે, મતલબ લોકોને એકબીજા સાથે જોડવું એ પોતે જ એક નૈતિક રીતે સારું કામ છે. ફેસબુકનું જે મિશન સ્ટેટમેન્ટ છે, દુનિયાને વધુ ખુલ્લી અને જોડાયેલી બનાવવી, એ એમના માટે ખાલી સ્લોગન નહોતું, એ એક જાણે આદેશ હતો.
અને પેલો ત્રીજો સિદ્ધાંત જે બહુ ફેમસ થયો, મૂવ ફાસ્ટ એન્ડ બ્રેક થિંગ્સ, એનું શું?
હા, ઝડપથી આગળ વધો અને ભલે કંઈક તૂટે. આ સિલિકોન વેલીનો મંત્ર બની ગયો હતો. એનો અર્થ એ હતો કે પરફેક્શનની રાહ જોવામાં સમય બગાડવા કરતાં ઝડપથી પ્રોડક્ટ બનાવો, લોન્ચ કરો, યુઝર્સનો ફીડબેક લો અને પછી સુધારા કરતા રહો. ભૂલો થાય, સિસ્ટમ ક્યારેક તૂટે તો ચાલે, પણ ગતિ જાળવી રાખવી જરૂરી છે. વપરાશકર્તાઓનો વિરોધ થાય તો એને નિષ્ફળતા તરીકે નહીં પણ કંઈક શીખવા માટેના ડેટા પોઈન્ટ તરીકે જોવાનો.
અને ચોથો મુદ્દો,
ક્રિએટર કે પબ્લિશર તરીકે નહીં. એટલે કે અમે તો ખાલી લોકોને જોડવા અને વાતચીત કરવા માટેનું એક માધ્યમ પૂરું પાડીએ છીએ. લોકો શું વાત કરે છે એના માટે અમે જવાબદાર નથી. ઝકરબર્ગ પોતાની જાતને એક એન્જિનિયર તરીકે જોતા હતા, કોઈ અખબારના સંપાદક તરીકે નહીં.
રસપ્રદ છે આ ચારેય મુદ્દા, પણ આ બધા પાછળ એમની અંગત પ્રેરણા શું હતી? પૈસા તો નહીં, એ તો આપણે યાહુ ઓફર વખતે જોયું. તો પછી શું ડ્રાઈવ કરતું હતું એમને?
જો, પુસ્તક મુજબ એક તો હતી કોયડો ઉકેલવાની મજા. ફેસબુક બનાવવું એ એમના માટે એક જટિલ કમ્પ્યુટર સાયન્સ અને સોશિયલ સાયન્સની સમસ્યા ઉકેલવા જેવું હતું. દુનિયાભરના લોકોના સંબંધોનો એક ડિજિટલ નકશો, જેને સોશિયલ ગ્રાફ કહે છે, એ બનાવવો. બીજું, શરૂઆતમાં તો ખરેખર પોતાના અને પોતાના મિત્રો માટે કંઈક કુલ, કંઈક મજા આવે એવું બનાવવાની સાદી ઈચ્છા હતી.
અને પછી જેમ જેમ ફેસબુક મોટું થતું ગયું, યુઝર્સ વધતા ગયા, તેમ તેમ કદાચ પેલી દુનિયા પર પ્રભાવ પાડવાની, એક વારસો બનાવવાની મહત્વાકાંક્ષા પણ વધી હશે ને?
ચોક્કસપણે. જેમ સ્કેલ વધ્યો, જવાબદારી વધી, તેમ એમની એમ્બિશન પણ વધી. ફેસબુકને તેઓ પોતાના જીવનનું સૌથી મોટું કામ, એક લેગસી પ્રોજેક્ટ તરીકે જોવા લાગ્યા. અને મુશ્કેલીઓનો સામનો કરવાની એમની રીત પણ આ જ વિચારસરણી બતાવે છે. ડેટા પર અતિશય ભાર. ન્યૂઝ ફીડના વિરોધ વખતે પણ એમણે જોયું કે લોકો કહે છે શું પણ કરે છે શું, ડેટા શું કહે છે.
અને પોતાના નિર્ણયો પર અડગ રહેવાની ક્ષમતા, યાહુ ઓફર હોય કે વિંકલ એવોન્સ કેસ.
હા, પણ એવું પણ નથી કે ભૂલોમાંથી શીખ્યા નહોતા. 2007માં પેલો બીકોન પ્રોગ્રામ યાદ છે? એક જાહેરાત પ્રોગ્રામ હતો જેણે બહુ મોટો વિવાદ ઊભો કર્યો હતો.
હા, એમાં એવું હતું ને કે તમે બીજી વેબસાઇટ પર શું ખરીદી કરો છો એ તમારી જાણ બહાર તમારા ફેસબુક મિત્રોને ખબર પડી જાય.
બરાબર, પ્રાઇવસીનો મોટો ભંગ હતો એ. અને આ વખતે વિરોધ એટલો જોરદાર થયો, એટલી નેગેટિવ પબ્લિસિટી થઈ કે ઝકરબર્ગે જાહેરમાં માફી માંગવી પડી અને આખો પ્રોગ્રામ બંધ કરવો પડ્યો. આ ઘટના એમના માટે એક મોટો પાઠ હતી. એમને સમજાયું કે યુઝરનો વિશ્વાસ અને પ્રાઇવસી કેટલી મહત્વની છે, એને સાથે છેડા ન કરાય.
તો આ આખી રોમાંચક સફરમાં એવા કયા ત્રણ મુખ્ય વળાંકો હતા જેણે ફેસબુકની અને ઝકરબર્ગની દિશા કાયમ માટે બદલી નાખી? જો આપણે ત્રણ પિવોટલ મોમેન્ટ્સ પસંદ કરવા હોય તો.
ચોક્કસ. મારા મતે પહેલો અને કદાચ સૌથી મૂળભૂત વળાંક હતો ઉનાળો 2004 પાલો અલ્ટો સિલિકોન વેલી જવાનો નિર્ણય. આ એક જ નિર્ણયે ફેસબુકને કોલેજ પ્રોજેક્ટમાંથી એક ગ્લોબલ એમ્બિશનવાળા સ્ટાર્ટઅપમાં ફેરવી નાખ્યો. ત્યાંનું વાતાવરણ, શોન પાર્કર, પીટર થીલ જેવા લોકોનો સંગાત, એ બધું અહીં હાર્વર્ડમાં રહીને શક્ય ન બન્યું હોત.
હું સહમત છું. અને બીજો વળાંક તો પેલી યાહુની ઓફર ઠુકરાવવાનો જ હોવો જોઈએ, નહીં? ઉનાળો 2006. એક ક્ષણ.
બિલકુલ. 1 અબજ ડોલરને ના પાડવી, એ પણ 22 વર્ષની ઉંમરે, જ્યારે આખી ટીમ અને બોર્ડ તરફેણમાં હોય. આ નિર્ણયે ખાલી પૈસા નહોતા ઠુકરાવ્યા, એણે ફેસબુકની સ્વતંત્રતા જાહેર કરી હતી. એણે સાબિત કર્યું કે ઝકરબર્ગનું વિઝન ટૂંકા ગાળાના નફા કરતાં ઘણું મોટું છે. એક ક્ષણે ખરા અર્થમાં ઝકરબર્ગ કંપનીના નિર્વિવાદ લીડર તરીકે સ્થાપિત થયા.
અને ત્રીજો વળાંક, શું આપણે ન્યૂઝ ફીડના લોન્ચિંગને સપ્ટેમ્બર 2006 ગણી શકીએ? એના વિરોધ છતાં ટકી રહેવું.
હા, હું માનું છું કે એ ત્રીજો મોટો વળાંક હતો, કારણ કે એણે ફેસબુક વાપરવાનો અનુભવ જ બદલી નાખ્યો. પહેલા તમારે લોકોની પ્રોફાઇલ પર જઈને જોવું પડતું કે શું નવું છે. ન્યૂઝ ફીડે એ માહિતી આપોઆપ તમારી સામે લાવી દીધી. આનાથી એન્ગેજમેન્ટ અનેક ગણું વધ્યું, ફેસબુક વધુ એડિક્ટિવ બન્યું. ભલે શરૂઆતમાં સ્ટોકર ફીડ જેવો વિરોધ થયો, પણ ઝકરબર્ગ ડેટા પર અડગ રહ્યા. એમણે યુઝર્સને સાંભળ્યા, પ્રાઇવસી ઓપ્શન્સ આપ્યા, પણ કોર આઈડિયા જાળવી રાખ્યો. અને આખરે એ જ ફેસબુકનું અને પછીના મોટા ભાગના સોશિયલ મીડિયાનું એન્જિન બની ગયું.
તો આ આખી વાતચીત પરથી માર્ક ઝકરબર્ગની આ 2010 સુધીની જર્નીમાંથી આપણે એક સામાન્ય શ્રોતા તરીકે શું શીખી શકીએ? કયા માનવીય બોધ પાઠ મળે છે?
એક ધ્યેય પર અતૂટ ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ, જેને અંગ્રેજીમાં લેઝર ફોકસ કહે છે. ઝકરબર્ગ માટે ફેસબુક જ બધું હતું. બીજું, નવીનતાનો હંમેશા વિરોધ થાય છે. ન્યૂઝ ફીડનો દાખલો જુઓ. જ્યારે તમે કંઈક નવું, અપરિચિત લાવો છો, ત્યારે લોકો શરૂઆતમાં એનો વિરોધ કરે છે. પણ જો તમને તમારા વિઝન અને ફેસબુકના કેસમાં ડેટા પર વિશ્વાસ હોય, તો એ વિરોધ વચ્ચે પણ ટકી રહેવાની હિંમત રાખવી પડે છે.
અને લાંબા ગાળાનો વિચાર કરવાની ક્ષમતા, પેલી યાહુ ઓફર ઠુકરાવવી એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તાત્કાલિક મોટા લાભને બદલે લાંબા ગાળાના ધ્યેયને વળગી રહેવું. એમની લીડરશિપ સ્ટાઇલ પણ અલગ હતી. પેલી હુડી પહેરવી, કોઈ ફોર્મલ કોર્પોરેટ દેખાવ નહીં. જાણે કહેતા હોય કે મારું કામ બોલશે, મારા કપડાં નહીં. એક પ્રકારની પ્રામાણિકતા.
સાચી વાત. અને ભૂલોમાંથી શીખવું. પેલો બીકન પ્રોગ્રામ નિષ્ફળ ગયો. એમણે ભૂલ સ્વીકારી, માફી માંગી અને પ્રોગ્રામ બંધ કર્યો. આ દર્શાવે છે કે ભૂલો કરવી એ પ્રક્રિયાનો ભાગ છે, પણ મહત્વનું એ છે કે તમે એમાંથી શીખો અને સુધારો કરો.
અને છેલ્લે એક કદાચ થોડું ગંભીર બોધપાઠે પણ છે કે સારા ઇરાદાથી શરૂ થયેલી વસ્તુના પણ અણધાર્યા અને ક્યારેક નકારાત્મક પરિણામો આવી શકે છે. લોકોને જોડવાનો વિચાર ખૂબ સારો હતો, પણ એ જોડાણ કઈ હદ સુધી જઈ શકે, એના સામાજિક રાજકીય પરિણામો શું આવી શકે, એની જટિલતા કદાચ શરૂઆતમાં કોઈએ ધારી નહીં હોય. અલબત્ત આ બધી અસરો 2010 પછી વધુ સ્પષ્ટ થઈ.
બરાબર કહ્યું. તો આટલી ઊંડાણપૂર્વકની ચર્ચા પછી જો આપણે 3 મુખ્ય તારણો કાઢવા હોય જે શ્રોતાઓ યાદ રાખી શકે, તો એ કયા હશે?
ચાલો પ્રયત્ન કરીએ. મારા મતે પહેલું તારણ એક ભાવનાત્મક સૂજ, ઇમોશનલ ઇનસાઇટ તરીકે લઈ શકાય. ફક્ત 22 વર્ષની ઉંમરે દુનિયાની સૌથી મોટી કંપનીની અબજો ડોલરની ઓફરને ઠુકરાવી દેવી, જ્યારે તમારા પોતાના અનુભવી સલાહકારો પણ હા કહેતા હોય, આ માટે જે પ્રકારનો આંતરિક વિશ્વાસ, પોતાના સ્વપ્ન પર જે અતૂટ શ્રદ્ધા જોઈએ, એ અસાધારણ છે. એ ક્ષણ શીખવે છે કે ક્યારેક તમારું અંતર્મન જે કહેતું હોય, ભલે એ લોજિકલ ન લાગે, પણ એ સાચું હોઈ શકે છે.
ખૂબ સરસ. અને બીજું તારણ, એક બૌદ્ધિક સૂજ, ઇન્ટેલેક્ચ્યુઅલ ઇનસાઇટ તરીકે શું કહેશો?
મને લાગે છે કે એ સોશિયલ ગ્રાફનો કોન્સેપ્ટ છે. ફેસબુકની ખરી નવીનતા એના ફીચર્સમાં નહોતી, પણ એણે જે વાસ્તવિક દુનિયાના માનવ સંબંધોનો ડિજિટલ નકશો બનાવ્યો એમાં હતી. આ એક બહુ મોટો બૌદ્ધિક વિચાર હતો. એણે ઇન્ટરનેટને માહિતીના પાનાના સંગ્રહમાંથી લોકો અને તેમના સંબંધોના નેટવર્કમાં ફેરવી નાખ્યો. આ ફેસબુકની મૂળભૂત બૌદ્ધિક સંપત્તિ હતી.
અને ત્રીજું, એક સાર્વત્રિક સૂજ, યુનિવર્સલ ઇનસાઇટ, જે આપણા બધાને લાગુ પડે,
એ છે કે સાચી નવીનતાનો જે ખરેખર કંઈક બદલે છે, તેનો શરૂઆતમાં હંમેશા વિરોધ થાય છે, કારણ કે એ આપણને આપણી જાણીતી દુનિયામાંથી બહાર ખેંચે છે. ન્યૂઝ ફીડનો વિરોધ આનું ક્લાસિક ઉદાહરણ છે. આનો અર્થ એ થયો કે જો તમે ખરેખર કંઈક મહત્વનું, કંઈક નવું કરી રહ્યા છો તો ટીકા અને વિરોધ માટે તૈયાર રહેવું પડશે. પણ જો તમારી પાસે ડેટા, સમજણ અને દ્રઢ વિશ્વાસ હોય તો એ વિરોધનો સામનો કરીને પણ પરિવર્તન લાવી શકાય છે. પ્રગતિ હંમેશા આરામદાયક નથી હોતી.
વાહ, ખૂબ જ સરસ રીતે આખી ચર્ચાનો સારાંશ આપી દીધો. આ ત્રણ મુદ્દા ખરેખર ઝકરબર્ગની 2010 સુધીની સફર અને કિર્કપેટ્રિકના પુસ્તકનો અર્ક છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.